சுச்சி சுர சரி ருச்சி நிதர் சுதாஹு. பவித்ர கங்காஜி ને અને ભરતજીના ચરિત્રની ના પ્રવાહને નદીને તુલસીજી એટલો સરસ ભાવ વ્યક્ત કર્યો છે કે આવા પવિત્ર ગંગાજીને છોડીને રૂચિ સુધાહુ અમૃતની લાલચ રાખવા જાય. સુચિ સુરસ હરિની રાહદરી, ગંગાજલનો અનાદર કરીને સ્વર્ગનું અમૃતની લાલચ કરે. સ્વર્ગનું અમૃત કયું એ સમજી જજો. બહુ સુખી માણસોના અમૃત કયા હોય? એનું નામ સ્વર્ગનું અમૃત. રાજાપાટમાં આવી જાય તો ગંગાજળ છોડી, આવું પવિત્ર ગંગાજળ છોડીને એનો નિરાદર કરીને કોણ એવું હશે કે મદિરાને પકડવા જાય? યાદ રાખજો, સ્વર્ગનું અમૃત એટલે મદિરા જ, બીજું કશું જ નહીં. એમ જ જીવતા હોય છે, એનાથી જ આનંદ કરતા હોય છે. સુચિ સુરસ હરિની રાહદરી રુચિ સુધાહુ. બસ એને એમ થાય કે મારે તો ગંગાજળ ને બદલે સ્વર્ગનું અમૃત જ જોઈએ, સ્વર્ગનું અમૃત જ જોઈએ. અને પછી બધા સ્વર્ગમાં જ જાય પી પીને. તો ભરતજીની પવિત્ર ચરિત્ર ગંગા, ભરતજીનું જે ચરિત્ર કથા છે એ ગંગાજી જેવું પવિત્ર છે. એને છોડીને સ્વર્ણિમ લંકાના રાજાની જેવી, સોનાની લંકાનો રાજા બધી રીતે પૂરો, ભલે ભણેલો ગણેલો બ્રાહ્મણ ઋષિ પુત્ર બધું જ હતું, પણ એને જોઈતું હતું સ્વર્ગનું અમૃત. સ્વર્ગ એટલે સુખી ઘરનું અમૃત, બીજું નહીં. તો ભરતજીની કથાની આવી પવિત્રતા છે, આટલી સરસ શીતળતા છે, મધુરતા છે, એને એનો નિરાદર કરીને કોણ એવો હશે કે જે આવી રીતે સ્વર્ગના અમૃતની ઈચ્છા કરે. તુલસીજી તો પોતે કવિ તરીકે અત્યારે વ્યાકુળ છે, એટલી બધી અકળામણ ચડી છે કે અંદર સૂચતું જ નથી કશું જ. ભરતજીને માટે મારે કયો શબ્દ વાપરવો, કઈ ઉપમા વાપરવી, કયો અલંકાર, કયો સમાસ વાપરવો, કવિ તરે ખબર નથી. અંદર ને અંદર કવિ પોતે અટવાય છે. આ દોહાની અંદર એટલી સરસ વાત કરી છે, નિરવધિ ગુણ નિરુપમ પુરુષ, નિરવધિ ગુણ જેના ગુણોની અંદર કોઈ અવધિ જ નહીં, જેના જીવનમાં એટલા બધા ગુણોનો ભંડાર ભરેલો હોય, અખૂટ ભંડાર, અવ્યય ભંડાર, જેની કોઈ ગણતરી નહીં, જેની કોઈ સીમા નહીં. નિરવધિ ગુણ, કેટલા બધા ગુણો હશે. તુલસી આ કાવ્ય સાહિત્યની અંદર એની ગણના નથી કરી શકતા. જેમ આપણે કહીએ કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, આકાશના તારાની વાતમાં કવિ કેટલું સરસ લખે છે, બસ એને જ અનુરૂપ તુલસીજી અહીંયા કહી દીધું છે નિરવધિ ગુણ. ભરતજીના ગુણની કોઈ સીમા નથી, કોઈ માપ નથી. ઘણી વાર કોઈ અતિશય તોફાની ને બધી રીતે ભ્રષ્ટ માણસ હોય, આના તો દુર્ગુણોની અવધિ નથી, તારા દુર્ગુણોનો પાર નથી, એમ ઘણી વાર અકળાઈને બોલી નાખીએ ને. એમ તુલસીજી અકળામણમાં બોલી નાખે, ભરતજીના સદગુણને માટે મારી પાસે કોઈની ગણના નથી. હું કવિ તરીકે એનો અંક, એની કિંમત આંકી શકતો નથી, મૂકી શકતો નથી. નિર્વધિ ગુણ નિરૂપમ પુરુષ, આવો ઉપમા રહિત પુરુષ ભરતજીને માટે ક્યાંથી ઉપમા લાવું? કવિ છે ને, શોધે સાહિત્યની અંદર, શબ્દોમાં શોધે કે હું ભરતજીને કઈ ઉપમા આપું. એમ કે ભાઈ સાકર તો મધ જેવી, કોઈ પણ ફળ કહે તો ગર્યું મધ જેવું, અમૃત જેવું, એના કરતા વિશેષ હોય એની ઉપમા આપી શકાય. કઢી તો કે દૂધપાક જેવી નાખી દીધી હોય ખાંડ અંદર, અંદર બદામ પિસ્તા ઇલાયચી જ નાખવાની બાકી રહે. તો આ બધાને ઉપમા આપી શકાય, પણ ભરતજીને ઉપમા કઈ આપવી? કવિ શોધી શોધીને થાકે છે. તુલસીજી પોતાની મર્યાદા બતાવી દીધી કવિ તરીકેની. ભરતજીના સદગુણો એટલા બધા છે, એટલા એટલા બધા છે કે મારી પાસે એના માટે કોઈ માપ નથી. તુલસીજીએ પોતાની કવિ તરીકેની કુંઠિતતા બતાવી દીધી. નિરૂપમ નિરવધિ, એની એની કોઈ હદ જ નહીં, કોઈ હદ જ નહીં. કેમ કે તારા તોફાન થી તો થાક્યા, કોઈ હદ છે તારા તોફાનની? તો એમ તુલસીજી એમ બહુ સ્પષ્ટ કહી દે કે ભરતજી તમારા માટેની કોઈ ઉપમા ખરી, કોઈ કોઈ હદ ખરી? હદ બે હદ મૂકીને બેઠો ડેરો ત્યાં બન્યો, જેને હદ બે હદ કશું જ ના હોય અને છતાંય પોતાનું એક સ્થાન જમાવીને બેસે, ડેરો ત્યાં બન્યો. એમ ભરતજીના જીવન ચરિત્ર ની અંદર પણ કોઈ હદ નહીં, કોઈ એની અવધિ નહીં, અને છતાંય એ પ્રસ્થાપિત થઈ ગયા. સમગ્ર વિશ્વના સાહિત્યની અંદર દરેક આટલા અત્યાર સુધી જેટલા માણસો જન્મ્યા, બધા માણસોની અંદર નિરવધિ નિરૂપમ પુરુષ, આવો પુરુષ શોધ્યો નહીં જડે ભરતજી જેવો. અને કહ્યું ભરત ભરત સમ, બસ તુલસીજી કવિ તરીકે હાથ હેઠા મૂકી દીધા. જેમ યુદ્ધના મેદાનમાં હથિયારો, સૈનિકો હથિયાર હેઠા મૂકી દે, એમ તુલસીજી કવિ તરીકે હાર સ્વીકારી લઈને ભરતજીને માટે એટલું જ કહ્યું, ભરત ભરત સમ અહી, બસ ભરતને ભરત જેવો જ જાણો, એથી બીજો ભરત આ સૃષ્ટિમાં ક્યારેય ક્યાંય નહીં મળે. ભરત ભરત સમ જાણી તુલસીજી. હવે જે હિન્દી સાહિત્યનું સર્વોચ્ચ સર્જન એટલે માનસ, આ છે તુલસીજીની નું કવિત્વ. પણ એમાં પોતાની આટલી કવિની ઊંચાઈ સાહિત્યની દ્રષ્ટિએ, પણ કવિ પોતે જ કહેતા હોય આ સાહિત્યમાં ભરતજી એટલા ઊંચા છે કે હું હારી ચૂક્યો છું. અને કહ્યું નિરૂપમ નિરવધિ પુરુષ, ભરત ભરત સમ, બસ ક્યાં શોધવા જવું? સૃષ્ટિના ઇતિહાસમાં, સૃષ્ટિના વર્તમાનમાં કે સૃષ્ટિના ભવિષ્યની અંદર ક્યાંય આવો માણસ, આવો પુરુષ મળશે નહીં, શોધ્યો નહીં જડે. હવે કવિ તરીકે આવી ઉચ્ચ સ્થિતિ ભોગવતા હોય છતાંય પોતાની હાર સ્વીકારીને આટલું કહી દે, ત્યારે कही या सुमेरु की
शेर शेर सम अभी कुल
मेरु पर्वत ने तोलवो होय तो ताजवाई नाना पड़े अने ना बाट एक शेरियू होय शेर नु बाट होय એનાથી સુમેરુ પર્વત ને તોડી શકાતું હશે? આ સુમેરુ ને સોનાનો કહ્યો છે, સોનું તો તોલવું જ પડે, કે કઈ સોની માછન ના એ કાંટાથી થોડી તો લઈ શકવાનો હતો, એને કસી ના શકાય, સોની એના પથ્થર પર કસી ના શકે કે એના કાંટા ઉપર તોલીય ના શકે. કેટલું સરસ કહીએ સુમેરુ કી શેર સમ, એક શેર વજન ના બરાબર કઈ સુમેરુ ને ગણતરીમાં મૂકી શકાય ખરું. તો મારું કવિત્ય તો કવિત્વ તો એક શેર નું બાટ છે, એક શેર બાટ જેવું છે મારું કવિપણું. પણ ભરતજીનો જીવ જે આ ચરિત્ર છે, કથા છે, એ તો સુમેરુ પર્વત સોનાના પર્વત જેવી છે, એને કેવી રીતે તોલી શકું? ભરત કથા ભવબંધ વિમોચની, ભરતજીની કથા એનો અનાદર ના કરશો. જાનકીદાસજી મહારાજ જયારે ભરતજીના ચરિત્ર, નારણદાસજી મહારાજ જયારે ભરતજીના ચરિત્રની વાત, એમની આંખ ભીની હોય. કોઈ પણ અભ્યાસી માણસનો અભ્યાસી જ્યાં ભરતજીનું ચરિત્ર આવે અને જો એની એની આંખમાંથી આંસુ ના નીકળે તો સમજવાનું કે માણસ પથ્થર કરતા ભૂંડો છે, એનું હૃદય વજ્ર જેવું. એક ચૈતન્ય મહાપ્રભુને વાંચો, વાંચજો, અને એના નામ સંકીર્તનનું જયારે વર્ણન વાંચતા હોય ત્યારે આંખમાંથી આંસુ આવ્યા વગર ન રહે. પણ એ ભક્તિના પ્રેમના ચૈતન્ય ચરિત્ર ને વાંચો ને એટલે તમે આંખ ભીની થાય, જરડ્યા વગર રહે જ નહીં. ભરતજીને પણ અહીંયા ગાડી તોલવા બહુ જ મુશ્કેલ છે. એ કથા વ્યક્તિએ વ્યક્તિને, દરેક વ્યક્તિને કોઈ પણ સમાજની અંદર કોઈ પણ સમયમાં યુગે યુગે ભરતજી જે છે એની તુલના, એની બરાબરી કોઈ નહીં કરી શકે. કબી કુલ મતી સકુચા.